તારીખ 5/1/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 397 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 124
યોગ્ય છે કે ક્ષાયિક સંકેત એટલે શું સમજવું, કોઈ પણ કથન હોય આગમનો, કોઈ પણ વિધાન હોય, પણ એનો ભાવ ન સમજાય તો એમને માનવાનું કોઈ ફળ નથી. શબ્દાર્થ તો કંઈ એટલો અઘરો નથી કે આજે ક્ષાયિક સંકેત ન હોય અથવા આ કાળમાં ક્ષાયિક સંકેત ન હોય તો એનો શબ્દાર્થ કાંઈ એટલો કઠિન નથી કે શબ્દનો અર્થ ન સમજાય. પણ જો એનો ભાવ ન સમજાય તો એમને એ અર્થને સ્વીકારવાનો માનવાનો કોઈ અર્થ નથી, એ નિરર્થક છે એમ કેવું છે. એટલે ક્ષાયિક સંકેત એટલે શું સમજવું એમ કે છે. હવે ક્ષાયિક સંકેતની વાત પોતે કરે છે બીજી રીતે. અસ્થિભાવ એનો કહેવો જરા વચન ગોચર છે, બહુભાગપણે કથનચિત વચન ગોચર છે, એટલે નાસ્તિથી એ વાતને સમજાવે છે કે ક્ષાયિક સંકેત એટલે જેમાં એક નૌકાર મંત્ર જેટલું પણ વ્રત અને પ્રત્યાખ્યાન હોતું નથી, એટલો નિયમ ન રાખ્યો હોય એ જીવે, ક્ષાયિક સંકેત હોય જીવે કે મારે રોજ નમસ્કાર મંત્ર તો બોલવાના જ છે, નવકાર મંત્ર તો મારે નિયમથી બોલવાના, બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, પણ પંચ પરમેષ્ઠીનું તો સ્મરણ કરી જ લેવું દિવસમાં એક વાર. આ વાત તો એક મિનિટની પણ નથી. નમસ્કાર મંત્ર બોલવા પાંચ પદ એ તો એક મિનિટ પણ ન લાગે. તો એટલું પણ વ્રત જેણે ન લીધું હોય, એટલો પણ જેને નિયમ ન હોય અને કોઈ પણ પ્રકારનું પછકાણ ન હોય, એવું પણ જેને નથી હોતું, છતાં જેના સદભાવને લીધે, જે ક્ષાયિક સંકેતના સદભાવને લીધે વધુમાં વધુ ત્રણ ભવે અને નહીં તો તે જ ભવે પરમપદને પામે, સિદ્ધપદને પામે, કાં તો ક્ષાયિક સંકેત તે ચરમ શરીરી હોય, કાં તો ત્રીજા ભાવે એનો ત્રીજા ભાવે એનો નિર્વાણ હોય. શું કહ્યું એમાં કે ક્ષાયિક સંકેત એટલે શું, એનો સદભાવ શું ચીજ છે, શું શક્તિ છે કે તે જ ભવે નિર્વાણ થઈ જાય એ જીવ. અથવા જેને ઉપર ઉપરની દશા, નિર્વાણ પર્યંતની ઉપર ઉપરની દશા મોક્ષ માર્ગમાં, કેમ કે આ તો અવિરત સમ્યક દ્રષ્ટિ થયા, ત્યાર પછી પંચમ ગુણ સ્થાન, છઠ્ઠા સાતમા ગુણ સ્થાન, ઉપરના 8, 9, 10, 12 ગુણ સ્થાન, 13, 14 ગુણ સ્થાન, બધી દશા જે સહજ માત્રમાં પ્રાપ્ત કરશે એવા કારણને લીધે એનું મહત્વ છે એમ કેમ છે. ઉપર ઉપરની દશા જે સહજ માત્રમાં અંગીકાર કરી શકે એવું જેનામાં બળ છે એવું એનું સ્વરૂપ છે એમ કેમ છે. તો એવો ભાવ તો સમજે નહીં, અને એવું જેનામાં બળ હોય એ કેટલી મહત્તાને યોગ્ય છે એ પણ સમજે નહીં, અને એનો નિષેધ કર્યા કરે, નિષેધનો આગ્રહ કર્યા કરે. આજના કાળમાં ના પાડે છે, આગમ ના પાડે છે, એમ એનો ઉપાડો લઈને હું તારે શું કરવું છે એ તો નક્કી કર, એનો મહિમા કરવો છે કે એનો નકાર કર્યા કરવો છે, એમ પ્રશ્ન ચાલે છે ચર્ચા ઉપર. તેજ ભવે પરમપદને પામે એવી મોટી આશ્ચર્યકારક તો તે સંકિતની વ્યાખ્યા છે. ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે ક્ષાયિક સંકિત કહેવાય, તો અસ્થિ ભાવે એવી કઈ દશા કહેવાય કે જેને ક્ષાયિક સંકિત કહેવાય. આની એક ઉત્કૃષ્ટ જિજ્ઞાસા ઉત્પન્ન થવી જોઈએ. એનો નિષેધ કરતા પહેલા આવા બળવાન સાધક પરિણામની નો ચિતાર શું છે, એનું સ્વરૂપ શું છે, એ માટેની જીવને જિજ્ઞાસા ઉત્પન્ન થવી જોઈએ. બારમાં કઈ દેખાય નહીં, પણ આ તો આના જેવી છે, ટીકડી ખાવા જેવી વાત છે કે કોઈ વૈદ એમ કે ભાઈ આ એક એવી ઔષધિ માંથી બનાવેલી ટીકડી ગોળી છે, એક ગોળી ખાઈ જાવ એટલે તમને ઘટપણ ના આવે ને તમારું મૃત્યુ ન થાય. તો કેવો તલપાપડ થઈ જાય, એક ગોળી ખાવા માટે કેવો તલપાપડ થઈ જાય. હે ભાઈ, કિંમત એની કે કિંમત બહુ સસ્તી. હે શું વાત કરો છો, આટલું બધું ફળ ને કિંમત સસ્તી. અરે મોંઘી હોય તો ભાઈ દેવું કરીને ગોળી લેવા તૈયાર છો, મારી શક્તિ ન હોય તો પૂછી ના લઈ આવું એમ કે. એની કિંમત આવે છે. અને અનંત જન્મ મરણ નો નાશ કરે એવું જે ક્ષાયિક સંકિત કે જેમાં વ્રત નહીં, પછખાણ નહીં, ત્યાગ વસ્તુ કોઈ નો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણી કઠાણાંગ જોઈ લ્યો. આવું જેનું સામર્થ છે એનો નકાર કેમ કરો છો? એમ શ્રીમદજીને જે કહેવું છે એ આ કહેવું છે કે એનો નકાર શું કરવા કરો છો? ક્યારે થાય તથારૂપ પુરુષાર્થી, અંતર્મુખના તથારૂપ પુરુષાર્થી ક્ષાયિક ભાવ થાય છે. અને તે આત્માની શક્તિના વશ છે, આત્માની અનંત શક્તિમાં એ શક્તિને વશ પરિણામ છે. અત્યારે આ કાળમાં નથી એમ કહેવા પાછળ તો આ કાળમાં એવી યોગ્યતા વાળા જીવ નથી એમ કહેવું છે. અહીંયા આ કાળમાં એવી યોગ્યતા વાળા જીવ નથી એમ કહેવું છે. શું છે કે યોગ્યતા ન હોય ત્યારે યોગ્યતા પ્રાપ્તિનો રસ્તો પકડવો પડે છે. યોગ્યતા હોય તો આગળની વાત છે, નહીંતર યોગ્યતા કેમ પ્રાપ્ત થાય તેના ઉપર જીવનું લક્ષ્ય હોવું જોઈએ, તો એને યોગ્યતાની પ્રાપ્તિ થાય. પણ પોતાની યોગ્યતા વિષયે કાંઈ પણ વિચાર ન હોય, કોઈ પણ એ સંબંધીનો પણ પ્રયત્ન ન હોય, તો પછી આગળની વાતો તો બધી નકામી છે. એ તો પોતે કહે છે કે યોગ્યતા જ્ઞાન પ્રાપ્તિનું સર્વથી બળવાન કારણ છે. એ વાત પોતે કરે છે. તો એવી કઈ દશા સમજવી કે જે ક્ષાયિક સંકિત કહેવાય? ભગવાન તીર્થંકર ને વિશે દ્રઢ શ્રદ્ધા. હવે પોતે એક વાત દ્રષ્ટાંત રૂપે લે છે કે ભગવાન તીર્થંકર ને વિશે દ્રઢ શ્રદ્ધા, એનું નામ જો ક્ષાયિક સંકિત એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી? કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચિત આ કાળમાં હોય જ નહીં, એવી કઈ શ્રદ્ધા છે? માનો કે ભગવાન તીર્થંકર દેવ છે એમના પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા, તો એવી એવા કયા પરિણામ ગણવા જે આ કાળમાં હોય નહીં, આ પોતે ચર્ચા કરે છે. જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને સાક્ષાયિક સંકેત કયું છે, એટલે કે જો એનું સ્વરૂપની ખબર નથી તો પછી તે નથી એમ માત્ર જીનાગમના શબ્દોથી એમ માત્ર જિનાગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ, એ તો માત્ર શબ્દોથી આપણે કહીએ છીએ, એના સ્વરૂપની તો ખબર નથી કે આ દશા કઈ છે. એટલે તો પછી જેના સ્વરૂપની ખબર નથી તો એ છે ને નથી એની ચર્ચા શું કામની એમ કે છે, એ નિરર્થક ચર્ચા છે અથવા અપ્રયોજનભૂત ચર્ચા છે, એ પ્રયોજનભૂત ચર્ચા નથી એમ કહીને આમાંથી એક બીજું તાત્પર્ય કાઢવા યોગ્ય છે, વિચારવા યોગ્ય છે. એ આ છે કે કેટલીક ચર્ચાની યોગ્યતા વિના એ ચર્ચા ન કરવી જોઈએ. મુખ્ય જે ચર્ચા કરવાને પોતે યોગ્ય ન હોય એવી ચર્ચા ન કરવી જોઈએ. એની પારાશિષી પોતાને ખબર પડવી મુશ્કેલ છે, કેમ કે વિષય ઘણો વિશાળ છે. આગમ તો એક સમુદ્ર જેવી ચીજ છે, ઘણો વિશાળ વિષય છે, એટલે એમાં તો એવી ઘણી વાતો છે. વળી દરેક જીવને માટે જુદી જુદી વાત છે. આ બાજુ મુમુક્ષુની પણ એક સરખી યોગ્યતા નથી, એક વર્ગના બધા મુમુક્ષુ નથી, ભિન્ન ભિન્ન યોગ્યતા વાળા છે. તો કોને માટે શું એવું કોઈ ધોરણ કે પારાશિષ્ય એમ તો નક્કી થાય એવું નથી. એટલા માટે શ્રીમદજી કહે છે કે ભાઈ તું આવા સમયમાં સત્પુરુષના ની આજ્ઞામાં રહીને જે કાંઈ ચર્ચા કરતે કરજે, વિચાર કરતે કરજે. એવા કાળમાં આપણે આવ્યા એ તો આપણો અપરાધ છે ને. એવા કાળમાં આપણે આવ્યા કે ઘઉંમાંથી કાંકરા વીણવાના બદલે કાંકરામાંથી ઘઉં વીણવા પડે છે, તો એવા હલકા કાળમાં આપણે અહીંયા આવ્યા એમાં આપણો કાંઈ અપરાધ નથી. જે અપરાધ કર્યો એની શિક્ષા ખુશીથી ભોગવવી ને, પ્રમાણિકપણે ભોગવવી, એમાં કોઈનો દોષ કાઢવા જેવો નથી, બીજાના સામે જોવા જેવો નથી. વધારે દોષ કરવાની જોવાની, હા હા, પ્રતિકૂળતા હોય તો વધારે ખ્યાલ આવે. હા, તો યોગ્યતા પ્રમાણે પર આધારિત છે, યોગ્યતા ન હોય તો પ્રતિકૂળતામાં પરિણામ બગાડી જાય. જે યોગ્યતા હોય તો સવળો ચાલે, અયોગ્યતા હોય તો અવળો ચાલે. માત્ર એના સ્વરૂપની ખબર નથી તો એ તો માત્ર શબ્દાર્થ જીનાગમથી જાણ્યો, એનું પ્રયોજન નથી. એક દ્રષ્ટાંત લઈએ કે ઘણા મુમુક્ષુઓ એવી ભૂલ કરે છે કે આપણ જ્ઞાની હતા, આપણ જ્ઞાની હતા, આપણ જ્ઞાની હતા, આપણ જ્ઞાની હતા. ટોડરમલજીથી, શ્રીમદજીથી, ગુરુદેવ, બીજાથી અનેક પ્રસિદ્ધ જે જ્ઞાનીઓ છે, તો આના કરતા આ કંઈક વધારે ને, આના કરતા આમાં આ કંઈક વધારે ને, આના કરતા ઓલા વધારે ને, ઓલા કરતા ઓલા કંઈક વધારે ને, આવી બધી ચર્ચાઓ જે મુમુક્ષુ કરે છે એ પોતાના અધિકાર બહાર જઈને, પોતાની યોગ્યતા બહાર જઈને, પોતાની મર્યાદા છોડીને એવી બધી ચર્ચા કરે છે, એવી ચર્ચા મુમુક્ષુએ કદી કરવી જોઈએ. વિના કારણ અપરાધમાં આવે. જે વાતની પોતાને ખબર ન પડતી હોય એ વાતમાં પોતાનો નિર્ણય આપે, અભિપ્રાય આપે, એ વાતમાં પોતાના પરિણામ અને ભાવ થાય તો અવશ્ય એને નુકસાનનું કારણ થાય છે. એવી અનેક વાતો છે. આ તો એક દાખલો લીધો. એની મુખ્યતા સહેજે આવી જાય છે, કરવાનો પ્રશ્ન નથી, કૃત્રિમતાથી કોઈ કરવાની ચીજ નથી, સહેજે આવે છે. જે વ્યક્તિગત રીતે નિમિત્ત પડે છે લાભમાં એનો મહિમા સહેજે વધારે આવે છે, પણ એ મહિમા એવી રીતે કરવા જેવો નથી. પોતાને સમજણ પડે નહીં ને કે આના કરતા આ વધારે હતા, એવું ડાપણ કરવા જેવું નથી. પોતાને ઉપકાર થયો હોય તો, આ તો ઘણા તો ન થયો હોય ને માની લઈએ છે, શું સાંભળવા બેઠા એટલે ઉપકાર થઈ ગયો એવું નથી, કે સાંભળ્યા અને ધારણામાં વાત મળી એટલે ઉપકાર થઈ ગયો એવું પણ નથી. શું એવું નથી. આત્માને કઈ ગુણ પ્રગટે, આત્માને ગુણની દિશામાં કઈ આગળ વધવું થાય અને એમાં એમના વચનો કે સમાગમ નિમિત્ત પડ્યો હોય તો લેવું જોઈએ. એ તો શું છે કે ઇન્દ્રિય વિષયનું પોષણ કર્યું ને, એ તો રેડિયો સાંભળે છે અને વ્યાખ્યાન સાંભળે છે, બેમાં કાંઈ ફેર નથી. એ તો સંગીતના શોખીન જેવી વાત થઈ ગઈ. શું કહે છે કે જો એમ જણાતું નથી કે અમુક દશા તે ક્ષાયી સંકેત છે તો એનો એ જણાયા વિના એની ચર્ચામાં ન ઉતરો તમે, એમ કહેવું છે. હવે એમ ધારો કે તે શબ્દો બીજા આશય કહેવાયા છે, તમને આશયની ખબર નથી અને કોઈ અમુક આશય રાખીને કહેવાયા છે, અથવા તો આગમમાં પાછળના કાળમાં કોઈએ વિસર્જન દોષે લખાયા છે એટલે અમુક વાત વિસર્જન થઈ છે, અમુક વાત રહી ગઈ છે ને એવી રીતે કંઈક લખાયા છે, રહી ગયા છે, તો તેની વિશે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય એને ખબર ન હોય આશયની, ખબર ન હોય એને કાળદોષની કે આની અંદર ફેરફારો થયા છે આગમની અંદર, અને એ પોતે આગ્રહ રાખીને એનું પ્રતિપાદન કરે કે જોવો આગમમાં આમ કહ્યું છે, આગમમાં આ વાત છે, અમે આગમ અનુસાર આ વાત કરીએ છીએ, એવો આગ્રહ રાખીને જે પ્રતિપાદન કર્યું હોય તો તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય, ઉત્સૂત્ર પ્રરૂપણાના કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેત કરુણાએ વિચારવા યોગ્ય છે. એટલે કે આગમનો વિષય પોતાના અધિકાર વિના પ્રતિપાદન કરે ત્યારે એની કેટલી ખરાબ દશા થાય એ કરુણા આવે એવો વિષય છે અને ખેદ થાય એવો વિષય છે. ભૂલ કરે તો ભૂલનો દોષ તો ભૂલનો ભોગ તો ભોગવવો જ પડે. ભલે મલિન તે કલુષિત નથી પણ અજાણે ઝેર ખાવ કે જાણીને ઝેર ખાવ, ઝેર ખાવ એટલે એનું ફળ થાય, એનો ઈલાજ સત્પુરુષના ચરણમાં રહીને એની આજ્ઞામાં રહીને વર્તવું એ સૌથી સારો ઉપાય છે. એ તો વાતે વાતે પોતે કહે છે કે તું બીજું કઈ શોધમાં એક સત્પુરુષને શોધ અને પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સારા સુગમમાં સુગમ ઉપાય એ બતાવ્યો છે. આપણને મોટો મહાવ્યાધિ થાય કેન્સર જેવો, શું કરવું? કે સારામાં સારા ડાક્ટરને શોધવો પડે, શું કરવું? હાથે મૂઠવૈદું કરવું, મરી જાય વહેલો. આયુષ હશે એનો આપણે ત્યાં દાખલો નથી લાગુ પડતો એટલે એનો કઈ વિચારવાનો અર્થ નથી આપણે, પણ અહીંયા એમ કહેવું છે દાખલામાં કે જ્યારે આપણને કોઈ મહાવ્યાધિ થાય છે ત્યારે એવો વિચાર નથી કરતા કે ફલાણો બચી ગયો ને કદાચ હું બચી જઈશ, કેમ માટે એટલો જ વિચાર કરીએ છીએ અને એના માટે દુનિયાભરમાં શોધખોળ કરીએ છીએ. ત્યારે અભિપ્રાય તો એવો છે કે પાતાળમાં એની ઔષધિ મળતી હોય તો પાતાળ ખોદીને લઈ આવવી જોઈએ, પણ આપણે મરવું નથી તો અનંત જન્મ મરણથી બચવું હોય એને એ વિષયના નિષ્ણાત આત્મજ્ઞાની સત્પુરુષો હોય એના ચરણમાં જઈને બેસવું જોઈએ, બીજો ઉપાય નથી. હાથે વૈદું કરવા જાય તો મરી જાય, જન્મ મરણ વધી જાય. પહેલી તો એ લગાડવી જોઈએ, સૌથી પ્રથમ એ લગાડવી જોઈએ. અને આ તો બહુ પ્રેક્ટિકલ છે ને, આ દાખલો બહુ પ્રેક્ટિકલ છે કે વ્યાધિ થયો છે મોટો, આ તો અનંત કેન્સર જેવો વ્યાધિ છે, એક કેન્સર જેવો નથી, મિથ્યાત્વનો રોગ એ તો અનંત કેન્સર જેવો છે. તો એના માટે સત્પુરુષની શોધ કરવી જોઈએ. બીજું સમજી શકાય એવી સામાન્ય બુદ્ધિમાં સમજી શકાય એવી આ વાત છે, કેન્સર થાય ડાક્ટરને ગોતે એના માટે કાંઈ એને કોઈ નિશાળમાં ભણવા જવું પડે, ડાક્ટરને ગોતવો કે ન ગોતવો એમ પૂછવા, એવું શીખવા માટે કોઈ ક્લાસ છે? અને ગમે તે ડાક્ટરે નથી ગોતતો તો એવું ક્યાંથી શીખ્યો એ? ક્યાંથી શીખ્યો? કે એને જરૂરિયાત લાગી છે, અહીંયાથી શીખ્યો છે. સીધી વાત છે, શોધખોળની જનની કોણ છે કે જરૂરિયાત. તો તું સત્પુરુષને શોધતો નથી, તું સત્પુરુષના ચરણની સમીપમાં રહેતો નથી, એની આજ્ઞાએ વર્તતો નથી, એનો અર્થ કે તારે જરૂર નથી. હજી તારે ભવભ્રમણથી છૂટવું નથી એ વાત નક્કી છે. એમાંથી સિદ્ધ થાય છે કે તને જરૂરિયાત ભાસી નથી અને તારે જન્મ મરણથી મુકાવવું પણ નથી, આ વાત નક્કી થઈ જાય છે. કોઈને પૂછવાની જરૂર રહેતી નથી, એમ સીધી વાત છે. અહીં સુધી તો ચાલી ગયું હતું કાલે. હાલ જેને જીન સૂત્રોને નામે ઓળખવામાં આવે છે, શું કેવી વ્યાખ્યા કરી ત્યારે જે આ જીન સૂત્રો છે એની વાતો નથી કરતો. જીન સૂત્રોને નામે ઓળખાય છે અત્યારે તો તથા કથિત એમ લીધું, શું તેમાં ક્ષાયિક સંકિત નથી એવું સ્પષ્ટ લખેલું નથી, એમાં પણ આટલું સ્પષ્ટ નથી. અમે જોઈ ગયા છે એ બધા જેને જીન સૂત્રો તમે કહો છો એ જોઈ ગયા છે, આવી કોઈ સ્પષ્ટ વાત એમાં નથી. અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે, મૂળ ગ્રંથ નહીં પણ પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે. એટલે પરંપરા એ ચાલી આવે છે, એ પરંપરામાં જે ગ્રંથો છે એ સિવાયના પણ બીજા કેટલાક ગ્રંથોમાં એવી વાત ચાલી આવે છે, એમ વાંચેલું છે અને સાંભળેલું છે. એ વાત વાંચી છે, સાંભળી છે, અમારા ખ્યાલમાં છે. આ વાત અમારા માટે કોઈ નવી નથી, તેની ચર્ચા કરીએ છીએ એમ કે છે. અને તે વાક્ય મિથ્યા છે કે મૂર્છા છે એમ અમારો અભિપ્રાય પણ અત્યારે નથી. અમારે એ ચર્ચા નથી કરવી કે એ વાત સાચી છે કે ખોટી છે, પણ એ વાત જે રીતે ચાલે છે એ રીતે નહીં ચાલવી જોઈએ એમ કેવું છે. સાચી ખોટી એક બાજુ રાખો, પણ જે રીતે ચાલે છે સમાજમાં એ તો આત્માને નુકસાનનું કારણ છે. હા, એને કારણે સંભવ ખરો, એ એક જ કારણ નથી, બીજા પણ ઘણા કારણો છે એ વિષય, પણ વિષય અંતર થાય એટલે એ ચર્ચા આપણે નથી કરતા. તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાય જ લખ્યું છે એમ અમને લાગતું નથી, એમાં પણ એકાંત વિચારવા જેવો નથી. કદાપિ એમ ધારો કે તે વાક્ય એકાંત એમ જ હોય તો પણ કોઈ પણ પ્રકારે વ્યાકુળ પણ કરવું યોગ્ય નથી. માનો કે એ વાત એમ હોય તો પણ જે રીતે એ વાત ચાલે છે અને એ વાતનું વ્યાકુળ પણ થાય જીવને કરે રહે, અત્યારે તો ક્ષાયિક સંકિત છે જ નહીં, શું કરીએ, તો એવી રીતે એ વાત વિચારવા જેવી નથી. કારણ કે જો કારણ કહીને સ્પષ્ટ કરે છે, કારણ કે તે બધી વ્યાખ્યા, આગમની બધી વ્યાખ્યા જો સત્પુરુષના આશયથી જાણી નથી તો પછી સફળ નથી. ઠીક, તું તારી મેળે વાંચે છો, અર્થઘટન કરે છો, આશય કાઢે છો, એની કોઈ સફળતા નથી. સત્પુરુષના આશયે એ વાતને તું સમજવાનો પ્રયત્ન કરજે, આ તને અમે બહુ સીધી સાદી શિખામણ આપીએ છીએ. હવે પોતે તર્ક ઉઠાવે છે આજ વિષયમાં કે એને બદલે કદાપી ધારો કે જીનાગમમાં લખ્યું કે હોય કે ચોથા કાળને પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે, ક્ષાયિક સંકેત નહીં મોક્ષ લખ્યો હોય, માનો કે મોક્ષ લખ્યો હોય, તો તે વાતનું શ્રવણ કાંઈ તમને અમને કાંઈ કલ્યાણ કરતા થાય નહીં. એ વાત લખી હોય એથી કાંઈ મોક્ષ થઈ જતો નથી, અને ન લખી હોય કે નિષેધ કર્યો હોય એટલે મોક્ષનો નિષેધ થઈ જાય, લખ્યો હોય માટે મોક્ષ થઈ જાય કોઈનો, એવું તો કાંઈ કારણ નથી. અથવા મોક્ષ પ્રાપ્તિનું કારણ હોય નહીં, કલ્યાણ કરતા થાય નહીં એટલે મોક્ષ પ્રાપ્તિનું કારણ હોય નહીં. કારણ કે તે મોક્ષ પ્રાપ્તિ જે દશાને કહી છે તે જ દશાની પ્રાપ્તિ જ સિદ્ધ છે અને ઉપયોગી છે અને કલ્યાણ કરતા છે, એટલે એ દશામાં આવવું જોઈએ તો કાલાભનું કારણ છે. છે ને નથી ને ચર્ચા, કારણ વગર કરવાનું શું છે, પ્રયોજન વગર કરવાનો અર્થ શું છે એમ કે છે. શ્રવણ તો માત્ર વાત છે, એ લખાણ છે, વ્યાખ્યા છે, એ તો માત્ર વાત છે, વાત છે તે દશા નથી, દશા છે તે વાત નથી, આમ છે ખરેખર. તેમજ તેથી પ્રતિકૂળ વાક્ય હોય, તેથી પ્રતિકૂળ વાક્ય પણ માત્ર વાત છે, જેમ હોય એમ લખ્યું એ માત્ર વાત છે, તો નથી એમ લખ્યું એ પણ માત્ર વાત છે. તે વાત છે તે બે લખી હોય અથવા એક જ લખી હોય, તે બે લખી હોય કે એક જ લખી હોય, માનો કે કોઈ આગમમાં છે એમ લખ્યું, કોઈ આગમમાં નથી એમ લખ્યું. હવે શું તમે કરશો કે ભાઈ મુખ નહીં માથાકૂટ, એનું સ્વરૂપ ઓળખે ને તો પુરુષાર્થ કર. વાત થી હું તારે લેવા દેવા છે, એ વાત થી કઈ તને લાભ નુકસાન થવાનો નથી. હે એના ઉપર નહી, એના ઉપર આધારિત ન રહેવું એમ કે છે, સત્પુરુષ ઉપર આધારિત રહેવું. એ તો પોતે કે છે કે સત્પુરુષ ના થી એ વાત ને સમજવી, સિદ્ધિ એના આધારે નહીં સમજવી. કરે એ તો બીજી વાત છે, એ તો આપણે શું કરે સમજીને કરે છે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ એ આપણે તો એટલી જ વાત છે કે કહે તે કરવું. ખરી વાત એવી છે કે આપણે આપણને એ પૂછવાની જરૂર છે કે આપણે કોઈ સત્પુરુષની શોધ કરી છે ત્યાં સુધી, આપણને એમ લાગ્યું છે કે આ ભવભ્રમણનો રોગ મટાડવો છે ને એનો વૈદ ગોતવો છે એવું કોઈ દી પ્રયત્ન કર્યો છે, આ મોટી વાત છે. એના ઉપર પ્રાય સમાજનું ધ્યાન નથી. હવે એ આપણું ધ્યાન ન હોય તો આપણે અફસોસ કરવો શું કામ, શું કામનો એનો અફસોસ આપણે. અને ધ્યાન ન હોય તો આથડવા સિવાય બીજું થવાનું પણ શું, પરિણામ બીજું આવવાનું પણ શું. શું મોટા ભાગના મનુષ્યો પોતાના કુળ ધર્મમાં રહેલા સાધુ અને ગુરુપદે માને છે અને ચાલે છે. શું તો હવે એ તો પરિસ્થિતિ એવી છે કે આત્માર્થી પણ ત્યાં તો રહ્યું નથી આજે. શું સાધુપણું તો નહીં, આત્માર્થીપણું પણ જ્યાં રહ્યું નથી ત્યાં સાધુ માનીને ચાલે છે, તો એ તો કાંઈ આત્મા રસ્તો નથી. એના માટે તો એને સત્પુરુષને શોધવાની જરૂર છે, હોય તો એને ઓળખવાની જરૂર છે, અને ઓળખવા માટેની યોગ્યતા પણ તૈયાર કરવાની પોતાને જરૂર છે. આટલે હદ સુધી આવવું જોઈએ. જરૂરિયાત નથી લાગે એને પોતાને હિત કરવાની જરૂરિયાત નથી લાગે. જીવ પુસ્તકો વાંચી લે છે કેમ કે આજના સમયમાં તે સહેલાઈથી ઉપલબ્ધ છે, પ્રાપ્ત છે, ઇઝી અવેલેબિલિટી, તરત જ મળે પુસ્તકો, થોકડાબંધ મળે, 100 જોતા 100 મળે. એક જમાનો એવો હતો કે પુસ્તકો મળતા નહોતા. હવે પુસ્તક વાંચે, સારી સારી વાતો હોય, પોતાની બુદ્ધિ થોડી ઘણી ચાલતી હોય, નક્કી કરેલી પોતાની કલ્પના પ્રમાણે, અને એને એમ લાગે કે હું આમ કંઈક વાંચતા વાંચતા સમજીને કંઈક રસ્તે ચડી જઈશ, પણ એમાં એને સત્પુરુષની શોધ અને જરૂરિયાત બંને વાતો ઉપર બારણું બંધ કરીને તાળું મારીને ચાવી ખોઈ નાખે એના જેવી વાત થઈ જાય છે. એટલે એને ખરેખર પોતાને મુક્ત થવાની જરૂરિયાત લાગી નથી, એ ભાવના મુક્ત થવાની એને થઈ જ નથી. પણ એમાં શું છે કે જીવનું મમત્વ છે એટલે એ બધું કરે છે, તો મમત્વ છોડવા માટે પોતાને અજ્ઞાન અને મિથ્યાત્વ પહેલા છોડવું જોઈએ. અજ્ઞાન અને મિથ્યાત્વ પહેલા ત્યાગ કરવો જોઈએ, પછી આરંભ સમારંભ છૂટશે. નહીતર આરંભ સમારંભની મુખ્યતાથી જોશું તો આપણે અવિરત સમ્યક દ્રષ્ટિને એટલે કે જ્ઞાનીને નહીં ઓળખી શકીએ. જેમ કે કૃપાળુદેવ છે, એ પોતે ધંધો વેપાર કરતા હતા મુંબઈની ઝવેરી બજારમાં, એ જમાનામાં પરદેશનો વેપાર કરતા હતા, બરાબર છે, પણ એનું ધોરણ કોણ નક્કી કરશે, બીજો માણસ કેવી રીતે નક્કી કરશે, એ તો એમ જ સમજશે કે આ તો મુંબઈની બજારમાં બેઠા બેઠા પરદેશ સાથેનો વેપાર કરે છે મોટો. એટલે તો એકલો આરંભ સમારંભ ને જોવાની દ્રષ્ટિકોણ કરવી જોઈએ એમ મારું કહેવું છે. શું આરંભ સમારંભ થી નહીં જુઓ, એની શ્રદ્ધાને જુઓ. તત્વ દ્રષ્ટિની ઓળખ કરો કે સામાજીવની તત્વ દ્રષ્ટિ છે કે નહીં છે, તો શું કામ કરે છે, કેવી રીતેની છે એ સમજવાનો. બાલાનામ પશ્યંતિ લિંગાહા, જે બાહ્ય દ્રષ્ટિ છે એ બાળકોનો વિષય છે. વિદ્વાનો હોય, બુદ્ધિશાળી હોય, એ તો ખરેખર તત્વ દ્રષ્ટિ જોવે છે. કે ચર્ચા જ નથી સંપ્રદાયોમાં, તો એ ચર્ચા જ નથી કે અજ્ઞાન ને મિથ્યાત્વ છોડો, આરંભ છોડો, સમારંભ છોડો, ફલાણું કરો, આ ત્યાગો, પચકાણ લ્યો, આમ કરો, તેમ કરો, નીકળું કરો. એવું ક્રિયાકાંડમાં લોકોને લગભગ સંપ્રદાયની અંદર ઉતારવામાં આવે છે. પણ જ્ઞાનીઓ એમ કહે છે કે પહેલા તું અજ્ઞાન અને મિથ્યાત્વને સંતાળ, તો તારે આગળની રાહ રસ્તો બધો સાફ થઈ જાય વિરતીનો. શરીરની તંદુરસ્તી એ આપણો ધાર્મિક વિષય નથી. એ જુદો વિષય છે. અને આંખ માથું ન દુખવું એ જુદો વિષય છે, એ મને જુદો વિષય છે. અને એટલે આપણે તો એ વિચારવા યોગ્ય છે કે અજ્ઞાન અને મિથ્યાત્વ કેમ મટે, પહેલું એ વિચારવા યોગ્ય છે. બીજું બધું જ પછી વિચારવા યોગ્ય છે. પહેલું આ વિચારવા યોગ્ય છે કે અજ્ઞાન અને મિથ્યાત્વ કેમ મટે, એમ વાત ક્રમથી ગ્રહણ કરવાની છે, અક્રમથી ગ્રહણ કરવાનો આ વિષય નથી. શું કહે છે કે બંને વાત લખી હોય કે એક જ વાત લખી હોય, અથવા વગર વ્યવસ્થાએ રાખી, તો પણ તે બંધ કે મોક્ષનું કારણ નથી. માત્ર બંધ દશા તે બંધ છે, મોક્ષ દશા તે મોક્ષ છે, ક્ષાયિક દશા તે ક્ષાયિક છે, અન્ય દશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે. જે જે ભાવ જે છે તે છે, તે ભાવનું તે ભાવ અનુસાર ફળ છે, વાતનું કઈ ફળ નથી એમ કે છે. એમ સત્પુરુષનો નિશ્ચય છે, આમ સત્પુરુષનો નિર્ણય છે. બંધ તે મોક્ષ નથી, મોક્ષ તે બંધ નથી. જે જે છે તે છે, જે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે. હવે આમ છે ત્યારે બંધ બુદ્ધિ ટળી નથી, અથવા બંધ કેમ થાય છે એની જીવને ખબર નથી. અને મોક્ષ અને જીવન મુક્તતા માનવામાં આવે, અથવા લાભ માનવામાં આવે, અથવા ધર્મ માનવામાં આવે, તો તે જેમ સફળ નથી તો તે નિષ્ફળ છે, માનવાથી કઈ ફળ નથી. તેમ અક્ષાયિક દશાએ ક્ષાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી પણ દશાનું ફળ છે. એટલે સીધી વાત એ કે છે કે આત્માને એ દશા કઈ છે એના ઉપર તું લક્ષ આપ, એમ કરીને સ્વલક્ષનું ગ્રહણ કરાયું છે. તું બીજાનું લક્ષ નહીં કર, તું આત્મા સિવાય બીજા પદાર્થનું લક્ષ નહીં કર, બીજા જીવનું નહીં, બીજા જળનું પણ નહીં, પણ તારા ભાવને તપાસતો સ્વલક્ષથી જો કે તને ભાવ શું ચાલે છે. એ ભાવ અનુસાર ફળ છે, બીજી રીતે કોઈ એનું ફળ નથી, એમ એનો સંક્ષેપ છે. જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે, જો એ જ વાત લીધી એમણે કે જો ઉપર કહ્યું એમ વાત છે, તો હવે આપણો આત્મા અત્યારે હાલમાં કઈ દશામાં છે. આમ છો તો તારા ઉપર લક્ષ લઈ જા, સ્વલક્ષ કર. અને તે ક્ષાયિક સંકિત જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, એટલો પણ અધિકારી છે કે કેમ કે ક્ષાયિકની ચર્ચા કરે, એટલી યોગ્યતા આવી છે કે નથી આવી એ તો વિચાર કર કે કેમ, અને તેનાથી ઉતરતી અથવા તો તેથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ. ક્ષાયિક શું, એ ક્ષાયિક સંકિત કેમ થાય એની તને ખબર છે? હજી ઉપરની વાત વળી પછી ની રહી, નીચેની વાત ને તને ખબર છે કે ક્ષાયિક સંકિત કેવી રીતે થાય, એનો એપ્રોચ કઈ જાતનો છે એ કઈ તને ખબર છે કે એ હજી તને ખબર નથી? ને ક્ષાયિક હોય ને ન હોય એની ચર્ચા માંડી, સમજણ વગરની વાત છે એમ કે છે. તે જ વિચારનું જીવને શ્રેયસ્કર છે, માટે પોતાના પોતે હાલમાં કઈ દશાએ વર્તે છે અને પોતાની યોગ્યતા કેટલી છે એના ઉપર પોતાનો ખ્યાલ હોવો જોઈએ. તે જ વિચારનું જીવને શ્રેયસ્કર છે, પણ અનંતકાળ થયા જીવે તેવું વિચાર્યું નથી, એને પોતાના ઉપર ધ્યાન જ આપ્યું નથી. બીજું બીજાનું જોયા કર્યું છે, પણ એને કદી પોતાનો પોતાની યોગ્યતાનો પોતાના ભાવોનો એને કદી વિચાર કર્યો નથી, અવલોકન કર્યું નથી, અને નિષ્પક્ષ દ્રષ્ટિએ નિર્દોષ થવાનો કદી એને વિચાર સુદ્ધા નિર્ણય સુદ્ધા કર્યો નથી. પાત્રતા, યોગ્યતા એટલે પાત્રતા. પાત્રતા આવ્યા વિના આગળની કોઈ વાત ચોથા ગુણ સ્થાનની પણ થવાની નથી, પ્રાપ્ત થવાની નથી, તો બીજી તો થવાનો પ્રશ્ન જ નથી. તો પાત્રતા એ મુખ્ય વાત છે, અને મુમુક્ષુના જીવનમાં પાત્રતાનો વિષય તો સારી રીતે પોતાને ખ્યાલમાં હોવો જોઈએ. એક માત્ર સમજવામાં નહીં પણ પોતાની દશા છે એ દશાને સાથે મેળવણી કરીને એ વાતને એને સમજવી જોઈએ. ફરીથી મુમુક્ષુ જીવે પાત્રતાનો વિષય પોતાની દશાને અવલોકન કરીને મેળવણી કરીને સમજવા યોગ્ય છે. માત્ર પાત્રતાનો વિષય શાસ્ત્રમાં ને ગ્રંથમાં કે શ્રવણમાં આવે એટલે સાંભળી નહીં, ધારી લે એમ નહીં, એમને એમ સંમત કરી લે નહીં, પોતાના ભાવની સાથે મેળવે કે આવી પાત્રતા મને છે કે નહીં, અથવા મારી પાત્રતા કયા સ્ટેજની છે. હું જગન્ય પાત્ર છું, હું મધ્યમ પાત્ર છું, કે હું ઉત્કૃષ્ટ પાત્ર છું, કે જેથી હું મોક્ષ માર્ગનો અધિકારી થઈ શકીશ એની મને ખબર પડે. તો એ સંબંધમાં જીવ પોતાના સ્વલક્ષ્ય વિચાર કરે નહીં તો એ જેટલું કરે છે એ બધું જ નિષ્ફળ છે. એની એકેય વાત સાચી નથી, એકેય વાતમાં કોઈ ઠેકાણું નહીં હોય, વ્યવસ્થા નહીં રહે, બધું જ અવ્યવસ્થિત થઈ જશે, ઉભાંગડે ચાલે છે એમ કેમ છે. બધા નકામા છે, વ્રત નિયમ બધું સમજ્યા વગરની વાત છે. પાત્રતાનો ત્યાં ખબર નથી, ત્યાં ત્યાગની વાત તો ઉપરના ગુણ સ્થાનોની છે, એનો પ્રશ્ન ત્યાં છે. પણ અનંતકાળ થયા જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાષ્યું પણ નથી, વિચાર્યું નથી ને મારે આ વિચારવાની જરૂર છે એવી જરૂરિયાત પણ એને લાગી નથી. એનું કારણ આ છે, ઘણા વખત થી શાસ્ત્ર સાંભળીએ છીએ અને આ વિષય આ ક્ષેત્રની અંદર વર્તીએ છીએ, ધર્મના ક્ષેત્રમાં કઈક ને કઈક આપણી શક્તિ પ્રમાણે ઓછું હોતું કરીએ છીએ. તમને બતાવ્યો નથી પણ તમે જાણવા માટે કેટલો પ્રયત્ન કર્યો, તમારે શોધ કરવાનો ભાવ રહેતો હોય તો તે સારો છે. પણ સામાન્ય રીતે એવો એક નિયમ છે, કુદરતના ઘરનો આ નિયમ છે, કે જેને ખરેખર જરૂરિયાત લાગે છે અને જે ખરેખર જરૂરિયાત પાછળ સત્પુરુષની શોધ કરે છે એને અવશ્ય સત્પુરુષ મળી જાય છે, એને નથી મળતા એવું નથી બનતું. કુદરતના ઘરમાં એટલો અન્યાય નથી, એટલે એ વિશેષ વિચારવું યોગ્ય છે કે આપણી જરૂરિયાત છે જે હદે આ જરૂરિયાત આપણને હોવી જોઈએ એ હદે હજી લાગતી નથી. હું તો કઈ નથી, હું તો પરમાત્મા ને ચરણ રજ છું તો, એટલે એવું એવું કઈ વિચારવા જેવું નથી. પણ અહિયાં કૃપાળુ દેવ શું કે છે આપણે વિચારીએ કે જીવને એવું ભાષ્યું નથી, અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે. નિષ્ફળપણે અથવા નુકસાન થાય એવા એવા ભાવે સિદ્ધપદ સુધીની ચર્ચા, ક્ષાયિક ગુણ નહીં, સિદ્ધપદ સુધીની ચર્ચા, શુકલ ધ્યાનની ચર્ચાઓ કરેલો. તારું પ્રયોજન તો વિચાર કે તને ક્યાં તારે શું જરૂર છે. હજી તો પાત્રતાનો વિચાર નથી કરતો, પાત્રતાની જરૂરિયાત નથી વાસ્તવિક. અને ઉપરની ક્યાં આ બધી ક્ષાયિકની અને બીજી ત્રીજી સિદ્ધપદ સુધીની શુકલ ધ્યાનની ચર્ચાઓ કોઈ જરૂરી વાત છે નહીં. એ અનંત વાર કરી ચૂક્યો છે, તે ઉપર જણાવ્યો છે તે પ્રકાર વિચાર્યા વિના, એટલે કે પોતાની વર્તમાન યોગ્યતાનો વિચાર કર્યા વિના કરી ચૂક્યો છે. એ તો પોતે આવી જ રીતે કાંઈ પણ સમજ્યા વિના અજ્ઞાન દશામાં આવું બધું ઘણું કરી ચૂક્યો છે. વિચારીને, યથાર્થ વિચાર કરીને કરી ચૂક્યો નથી. એને વિચારીને કર્યું નથી એટલે પોતાની વર્તમાન દશાનો વિચાર, યોગ્યતાનો વિચાર, અધિકારીપણાનો કે અનધિકારીપણાનો વિચાર કર્યા વિના એને કાંઈ કર્યું નથી. એવું વિચાર્યા વિના જ બધું કર્યું છે. આનો વિચાર જ કર્યો નથી કે પોતે આ વાત વિચારવા માટે અધિકારી છે કે નહીં, આ ચર્ચા કરવા માટે અધિકારી છે કે નહીં, એનો કદી એને વિચાર કર્યો નથી. એમ ને એમ વાતો કરે જાય છે. જી ઠીક વાત છે. એવું જ બને છે કે પરિશ્રમથી કમાયેલી સંપત્તિ હોય એ માણસ નિરર્થક રીતે ખર્ચતો નથી. પરસેવો પાડીને ભેગું કર્યું હોય ધન તો એમને ખર્ચે નહીં, કેમ કે એને ખબર છે કે હું કેટલી કેવી એટલી મહેનતે. પણ બાપ કમાય હોય ને તો ઉડાડે, કઈ પાનવાળાની દુકાને પાન કેટલાનો, શું પાનનો ભાવ છે, તો કે ભાઈ સાહેબ 75 પૈસાથી માંડીને 10 રૂપિયાનો ભાવ છે. તમે કયો એવું બનાવ, 10 રૂપિયા વાળું બનાવે એમ કે પાનની પિચકારી મારવા માટે શું કે 10 રૂપિયા વાળું બનાવ. એમ સત્પુરુષ એમને મળી ગયા છે એટલે ઓળખવાનો જીવ પરિશ્રમ કરતો નથી. ગુરુદેવનું વ્યાખ્યાન ચાલે, નિષ્ફળપણે 1 કલાક સુધી પોતે પ્રવચન આપવાનો પરિશ્રમ લે તો કોઈ 5 મિનિટ મોડા આવે, તો કોઈ 10 મિનિટ મોડા આવે, તો કોઈ 20 મિનિટ મોડા આવે, તો કોઈ 25, અડધી કલાકે પણ એન્ટ્રી મારે શું, તો એ મફતમાં મળી ગયું છે એટલે. પણ અહીંથી 18 માઇલ ચાલીને જો જવું પડે, માનો કે કોઈ જાતનું વાહનની સગવડ નથી, ગાડું મળતું નથી, બસ તો મળતી નથી પણ ગાડું મળતું નથી, ને ચાલીને જ જવું પડે એવું હોય શું કે ભાઈ આગલે દિવસે બપોરથી ચાલશો તો સવારે પહોંચશો બીજે દી, તો કેટલી મિનિટ મોડો પહોંચે. જો 20 માઇલ ચાલવું પડતું હોય તો મોડો પહોંચે ખરો, કે 20 માઇલ ચાલવું ને પાછું વ્યાખ્યાન ગુમાવવું. હવે તો એક અક્ષર નો જવા દેવો છે, આપણે 1/2 કલાક વહેલા પહોંચીએ એવી રીતે નીકળો અહીંથી. પણ જો ઘરની ગાડી હોય તો 10-15 મિનિટ સહેજે મોડું થઈ જાય. એમ કે ભાઈ જરાક નીકળતા નીકળતા વળી ટેલિફોન આવી ગયો, વળી આમ ફલાણું થઈ ગયું, વળી આમ. પણ ભાઈ 1/2 કલાકનો માર્જિન રાખને પહેલેથી, તો હું સુખરવા નીકળતા નીકળતા તારે 5 મિનિટ ટેલિફોન આવી ગયો ને લેવો પડે, સ્વાભાવિક છે કે ભાઈ ટ્રંક કોલ આવી ગયો. પણ 1/2 કલાકનો તો માર્જિન કાં રાખતો નથી. જે મફતમાં મળી ગયું છે એમ કેવું છે, પરિશ્રમ જેને વગર મળી ગયું છે એને એની કિંમત આવતી નથી. બાપ કમાય જેવી વાત છે એ બધી. પાત્રતાના લક્ષણો ઘણા છે, 105 પત્રમાં તો મુખ્ય વાત લીધી છે. ચંપકભાઈ પાત્રતાના વિષય ઉપર થોડું લેજો, 105 પત્ર છે આમાંથી. 210 महावीर ना बोध ने पात्र कौन अथवा सम्यक दशा ने पात्र कौन नीचे लिखो छे एवो कोई पण पुरुष ते महावीर ना बोध ने पात्र छे इतले के सम्यक दशा ने पात्र छे पहला ना जेवु एक के नथी दस वात लखी छे मैं पहली वात लखी छे सत्पुरुष ना चरण नो इच्छुक आ पहली वात लखी छे दस वात ने अंदर अने एमा पहला जेवी एक के वात नथी एक मां बाकी ना नौ आवे छे इतले ये वात नी घणी प्रधानता छे सदैव सूक्ष्म बुद्ध नो अभिलाषी होय के तत्वनी सूक्ष्म मां सूक्ष्म वात होय भावनी सूक्ष्म सूक्ष्म वात होय तो पण ये सूक्ष्म वात ग्रहण करवाने माटे जेनी उत्सुकता होय तत्परता होय ये पण पोती पात्र छे गुण ऊपर प्रशस्त भाव राखनार गुण नी प्राप्ति नो इच्छुक होय इतले के दोष नो निषेधक होय गुण नो आदर जेने वर्ततो होय गुण पर प्रशस्त इतले आदर प्रशस्त या आदर ना भाव मा छे गुण ऊपर जेने आदर होय ते पात्र छे ब्रह्मवत्त वर्तमा प्रीतिमान ब्रह्मचर्य नी अंदर पोते प्रीतिमान होय छे केम के एना थी आरंभ ने समारंभ नो बीजो प्रकार જારો વિકલ્પનો ઉભો થઈ જાય છે એટલે અભિપ્રાયની દ્રષ્ટિમાં જાય છે જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર પોતાના ગુણને પ્રાપ્ત કરવું છે એને પોતાના દેશ જોવા દેખે ક્યારે અવલોકન કરે ત્યારે પોતાનું અવલોકન કરે અવલોકન કરવા માટે ઉપયોગ રાખે સાવધાની રાખે અને પોતાના દેશ દોષ દેખાય તો એને ટાળવાના દ્રષ્ટિકોણથી એનું અવલોકન કરે છેદનો ઉપયોગ છે ઉપયોગથી એક પળ પણ ભરનાર એટલે કે સમય ગુમાવવાની જેની તૈયારી નથી એને એમ લાગે છે પાત્ર જીવને કે મારે કામ ઘણું બાકી છે અને સમય મારી પાસે થોડો છે માટે જે પોતાના સમયને કોઈ નકામા કામમાં અપ્રયોજન કામમાં અથવા ઓછી કિંમત વાળા કામમાં બગાડવા માંગતો નથી એકાંતવાસનો વખાણનાર એટલે કે એને પરિચય વધારીને પોતાનો સમય બીજાઓની સાથે બગાડવો રૂચતો નથી એકાંત બે પ્રકારે કહેવાય છે એક તો પોતે એકાંતમાં સ્વરૂપની વિચારણા કરે એ પણ અને એક અભિપ્રાય વાળા જીવોને સાથે બેસીને એ જ માર્ગની એ જ વિષયની ચર્ચા કરે એને પણ એક ન્યાયે એકાંત કહેવામાં આવે છે અને તે યોગ્યતા અનુસાર એનો નિર્ણય લેવાનો હોય છે મુમુક્ષુ જીવે કોઈ જીવ એકાંતમાં રહીને ભ્રમિત દશામાં આવી જાય તો એના માટે એવું એકાંત યોગ્ય નથી એના માટે તો સમગુણી પુરુષોનો સમાગમ છે તે એકાંત છે અને તે યોગ્ય છે એમ એને પોતાની શ્રાવક નું લક્ષણ નથી તીર્થાદી પ્રવાસ નો ઉછરંગી એ એટલા માટે ધર્મ સ્થાનોમાં તીર્થ સ્થાનોમાં ધર્માત્માઓનું આવાગમન રહે છે એટલે ધર્માત્માઓનો સંગ અને પરિચય થવાના હેતુથી અને જે જે તીર્થમાં જે જે સાધનાઓ કરીને ગયેલા ધર્માત્માઓ છે મહાપુરુષો છે એની સાધનાના સ્મરણ અર્થે એ ભાવનો આવિર્ભાવ કરવા અર્થે જે તીર્થાદિ પ્રવાસ કરે છે આહાર વિહાર નિહારનો સંયમી નિયમી કેમ કે સ્વાસ્થ્યને પ્રતિકૂળ હોય તો વૃદ્ધિ થાય ત્યારે આહાર વિહાર આદિ તીવ્ર આસક્તિને વશ વધી જાય છે એને મંદ પરિણામથી ચાલવું જોઈએ કે જેથી પોતાના સ્વાસ્થ્યને બગાડીને પોતે શરીરની પ્રયોજનમાં જ જીવન ગુમાવી દે એવી પરિસ્થિતિમાં ન વર્તે નહીં તપ તો આખી જુદી વસ્તુ છે તપ વસ્તુ જુદી છે આ તો એક વાત છે પાત્રતાની ભૂમિકાની વાત છે સમ્યક દર્શન પહેલા કેવી પાત્રતા હોય કે જેથી સમ્યક દર્શન થાય એમ કહેવું છે અને પોતાની ગુરુતાને દબાવનાર એટલે કે પોતાની મોટાઈ ક્યાંય પણ પોતે ન કહે ન દર્શાવે, ન દર્શાવવાની કોઈ ચેષ્ટા કરે. પોતે તો પોતાને લઘુ જ માને, પોતાની દશાને ઘણી નમ્રતાથી જ વિચારે, એનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. કદાચ કોઈ ગુણની પ્રાપ્તિ હોય તો પણ તે ગોપવે, પોતાના ગુણની બીજા ઉપર છાપ પાડવાનો પ્રયત્ન કદી ન કરે, કેમ કે એ લોકસંજ્ઞામાં જાય છે અને એથી બહુ મોટું નુકસાન થાય છે, એ વગેરે બીજા પણ ઘણા બોલ લીધા છે આપણે. બીજું કાંઈ શોધમાં જે સંકલન છે એની ઉપોદઘાતમાં પ્રસ્તાવનામાં લગભગ આ સિવાય બીજા 15 બોલ લીધા છે, 25 બોલ એની અંદર બીજા 15 બોલ નાખીને વિસ્તાર કરેલો છે. પાત્રતા કેવા કેવા પ્રકારે હોય છે એ પોતાનું અવલોકન કરીને વિચારવા યોગ્ય છે. એવો વિચાર કર્યા વિના એમ અહીંયા કહેવું છે, ચાલુ પ્રકરણને શું સંબંધ છે જે પત્ર ચાલે છે, કે એવો વિચાર કર્યા વિના, પાત્રતાનો વિચાર કર્યા વિના આ જીવે એમને એમ ગાડું હાંક્યું છે અને માન્યું છે કે હું કાંઈક કરું છું અથવા હું ધર્મ કરું છું, એ બધું સમજણ વગર થાય છે અને એનું ફળ કાંઈ નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમજ તે દશા યથાર્થ વિચાર દશા વિના વર્તમાને તેમ કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં, મને બોધ છે કે નહીં, બોધ મળ્યો છે કે નહીં, એનું કોઈ બળવાન પણ મારા વિશે વર્તે છે કે નહીં, એવું જ્યાં સુધી ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્ત્યા જ કરશે. આમના મુભાંગડે જ હાલવાનો, કોઈ વ્યવસ્થિત આ માર્ગ છે, જેનો માર્ગ છે એ એકદમ વ્યવસ્થિત માર્ગ છે, નિશ્ચિત થયેલો માર્ગ છે, અનંત તીર્થંકરોથી નિયત થયેલો નિશ્ચિત થયેલો માર્ગ છે. તો એ માર્ગે એ ચાલ્યા એ પ્રકારે ચાલવાની જરૂર છે. જુદો ચીલો ચાતરીને, જુદો ચીલો પાડીને, દોડડા પણ કરીને બીજી રીતે ચાલવા જેવું નથી, નિષ્ફળ જશો એમ કે છે. કેમ કે એમણે તો અનુભવ સિદ્ધ માર્ગ પ્રકાશ્યો છે, પોતે અનુભવ કરી સિદ્ધ કરીને માર્ગને પ્રકાશ્યો છે, તો એ માર્ગે તું ચાલ્યો આવે એમ કે છે. અને એ એકદમ વ્યવસ્થિત માર્ગ છે, એમાં જરા પણ અવ્યવસ્થા નથી, બહુ જ સુવ્યવસ્થિત માર્ગ છે. એની વ્યવસ્થા સમજી લે પહેલા, અને એ સમજીને ક્રમશઃ એ માર્ગે પગથિયે પગથિયે ચાલ્યો આવ, તારું હિત થઈ જશે. એથી વધારે કાંઈ વિચારીને આડો અવળો ચાલવા જઈશ, હિત નહીં થાય, માર્ગને બદલે ઉન્માર્ગે ચાલ્યો જવાશે એમ કેવું છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે તેમ જ વર્ત્યા કરશે, એટલે ઉભાંગડે ચાલશે. કોઈ પણ મહાપુણ્ય યોગે જીવ ઓસરીને, શું હવે વાત કરે છે, કોઈ પણ મહાપુણ્ય યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણ પામ્યું છે એમ જાણી તેને વિશે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે, ત્યારે તેવો ઉપદેશ કરતા બીજાને પ્રેરતા આગ્રહે કહેતા અટકશે. વધારે શું કહીએ? આ વાત એમણે એમ કરી છે કે જે વર્તમાનમાં ઉપદેશદાતાઓ છે એ જીવો પોતાની પાત્રતા સુધાનો વિચાર કરતા નથી અને ઉપદેશ કરવા બેસે છે, ત્યારે એને એ વાતથી ઓસરીને, પાછા વળીને, નિવર્તીને શું એને શું કરવું જોશે, કે મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણ પામ્યું છે, હું તો મારા જ્ઞાનને આવરણ કરું છું એવું એને લાગશે, કે અરે મારા તો મારામાં તો પાત્રતાનું ઠેકાણું નથી ને હું બીજાને કા ઉપદેશ આપું, આ તો મને આવરણ કરવા જેવી વાત છે, મારા આત્માને આવરણ લાવવા જેવી વાત થઈ જશે, તો એ પોતે એને નુકસાનનું સમજાશે એમ જાણીને તે વિશે, એ કાર્યને વિશે તે સાવધાન થઈ અને નિરાવરણ થવાનો વિચાર કરશે, કે મારે આવું આવરણ કરવું નથી, મારા આત્માને આવરણમાં નાખવો નથી. તો એવો ઉપદેશ કરતા, એવા ઉપદેશ બીજાને પ્રેરતા અને એ ઉપદેશ સંબંધીનો આગ્રહ કરતા અટકશે. વધારે શું કહીએ? આ માત્ર સાધુઓને જ લાગુ પડે છે એમ ન સમજવું, પણ મુમુક્ષુ મુમુક્ષુમાં માહે માહે ઉપદેશનો પ્રકાર ન થાય એ ધ્યાનમાં રાખવું એમ કે છે. એકલા સાધુને જ શ્રીમદજીએ કહ્યું છે એટલું વિચારવા યોગ્ય નથી, પણ થોડું પણ જીવ જાણે છે, થોડું પણ સમજે છે, ત્યારે એને બીજાને કહેવાનું, બીજાને ઉપદેશ આપવાનો એવો ધ્વની આવી જાય છે, ઉપદેશાત્મક ટોનની અંદર બોલવા લાગી જાય છે. કોઈ બે જણા બે પ્રશ્ન પૂછવા આવે મારા જેવાને, ભાઈ આનું શું આનું શું, મને એમ થઈ જાય કે વાહ, લોકો તો મને પૂછે છે, હું તો પૂછવાનું ઠેકાણું થઈ ગયો, શું એટલે હું થઈ જવું ઉપદેશક, આમ કરવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ, આમ એ અટકવું જોઈએ, એમ થતાં અટકવું જોઈએ, એ આત્માને આવરણમાં નાખવાની વાત છે. ઉપદેશક જલ્દી બની જવું નહીં. વાહું માહે અનંત વાર આ જીવે આચાર્યપણો કર્યું છે, અંદરો અંદર આચાર્યપણો કર્યું છે, એ વસ્તુ નુકસાનકારક છે જીવને. અને એમાંથી ઘર્ષણ ઉભું થાય છે, કેમ કે આગ્રહ રાખે છે કે નહીં આમ જ થવું જોઈએ, આમ નહીં થવું જોઈએ. પણ હોય તો લોટાવે ને છે, પ્રદર્શિત કરે છે વાતમાં કઈ માલ નથી, એ તો કઈ નહીં સમજવા વાળા બધા થોડા હોય છે, ને જ્ઞાન હોય તો લૂંટાવે ને, ગુણ હોય તો લૂંટાવે ને, છે જ નહીં આપડે તો એમ લેવું. છુપાવે એથી શું આત્માને લાભ થવાનો હતો, હે નુકસાન નું કારણ છે. એ બીજાને કહેતા પ્રેરતા ને ઉપદેશ કરતા અટકશે. વધારે શું કહીએ, એક અક્ષર બોલતા, શું કે છે, એક અક્ષર કોઈને કહેતા બોલતા, અતિશય અતિશય વાણી એવી પ્રેરણા એ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે. અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલા જીવને એક અક્ષર પણ સત્ય બોલાય એ બનવું અશક્ય છે. એક વાર આ દશા એને આવવી જોઈએ પરિપક્વતાને, કે બીજાને ઉપદેશ આપતા, બીજાને કહેતા, બીજાને સમજાવતા, અતિશય અતિશય એવી પ્રેરણા અંદરથી ભાવની થતી હોય તો પણ વાણી મૌન થઈ જાય કે નહીં બોલવું નથી, મારે કહેવું નથી, મારે કહેવું. આ એક પરિપક્વતા છે, અધૂરો છલકાય. જે પરિપક્વ છે એ બોલે છે, ઓછું બોલે છે, તોડીને બોલે છે, અથવા લગભગ બોલતા નથી એમ સમજે છે કે બોલવાથી કેટલો ફાયદો છે, કેટલું નુકસાન છે, સામાન્ય શું એનું પરિણામ છે, વિપરિણામ છે, સપરિણામ છે, એવું ઘણું જાણ્યા પછી પ્રાય જીવ બોલવાનું ટાળે એવી પરિસ્થિતિ આવે છે. અંદરથી બોલવાની પ્રેરણા થાય તો પણ બોલવાનું ટાળે એવી પરિસ્થિતિ આવે છે. અને એવી પરિસ્થિતિમાંથી પરિપક્વતા આવ્યા પછી જો એ મૌનપણું પ્રાપ્ત થયા પહેલા જીવ અધૂરો થઈને છલકાય છે, બોલવા જ તો એક શબ્દ એ સાચો બોલતો નથી, ભલે શાસ્ત્રનો બોલતો હોય તો એક શબ્દ એનો સાચો નથી, બધું ખોટું બોલે છે, અંદરથી જ બોલે છે, ખોટું બોલે છે, એમાં જીવને કાંઈ લેવા દેવા નથી હોતી એમ કહેવું છે. આ વાત કોઈ પણ પ્રકારે ત્રણેય કાળને વિશેષ સંદેહ પાત્ર નથી, આ વાત નિશ્ચય છે, નક્કી છે. આ પરિસ્થિતિમાં આવ્યા પછી જ સત્ય બોલાય છે, એ પહેલા જે કાંઈ બોલાય છે તે સત્ય હોય તો પણ અસત્ય વત જ હોય છે એમ કહેવું છે.